એકત્ર જ્ઞાનગોષ્ઠિ, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષયમાં ઊંડા ઉતરવાના છીએ જે આપણી આસપાસ, મતલબ સતત બનતો રહે છે, પણ આપણે કદાચ તેની નોંધ નથી લેતા. હરાજી, એમ લાગે કે આ તો કંઈક મોટી મોટી કંપનીઓ કે કલાના શોખીનોની વાત છે, પણ શું ખરેખર એવું છે?
એ જ તો વાત છે. હરાજી આપણા રોજિંદા જીવન અને અર્થતંત્રનો એક અદૃશ્ય પણ અત્યંત મહત્વનો ભાગ છે. આજે આપણે પેરીજે પાર્શ અને ટિમિથી પી હબાર્ડના કાર્ય પર આધારિત ચર્ચા કરીશું. તેઓ સમજાવે છે કે હરાજી માત્ર વસ્તુઓ વેચવાની રીત નથી, પણ એની પાછળ એક ઊંડું આર્થિક વિજ્ઞાન અને વ્યૂહરચના રહેલી છે. તેનો મુખ્ય હેતુ છે સંસાધનોની યોગ્ય ફાળવણી કરવી અને તેનું સાચું મૂલ્ય નક્કી કરવું.
અને આ સમજવું આજે કેમ જરૂરી છે? કારણ કે આપણે સ્માર્ટફોન વાપરીએ છીએ જેના સ્પેક્ટ્રમની હરાજી થાય છે, ખરું ને?
બરાબર.
ઓનલાઈન જાહેરાતો જોઈએ છીએ જે હરાજીથી નક્કી થાય છે. સરકારી બોન્ડ ખરીદાય છે એ પણ હરાજીથી. આ બધું જ હરાજીની દુનિયા છે. પડદા ઉઠાવીએ અને સમજીએ કે આ બધું કેવી રીતે કામ કરે છે અને તેનો અસલ રોલ અને ગોલ શું છે. તો આ વિષય પર જેમણે પ્રકાશ પાડ્યો છે તે નિષ્ણાતો વિશે થોડું જાણીએ. હેરી પાર્શ અને ટિમોથી હબાર્ડ,
હા, બંને જાણીતા અર્થશાસ્ત્રીઓ છે. હેરી પાર્શ એમ કે દાયકાઓથી હરાજી સિદ્ધાંત અને તેના વ્યવહારુ ઉપયોગ પર કામ કરી રહ્યા છે. એમની ખાસિયત એ છે કે તેઓ વાસ્તવિક દુનિયાના ડેટા, જેમ કે પેલું લાકડાના વેચાણના આંકડા, એ લઈને તેનું વિશ્લેષણ કરે છે અને જુએ છે કે સિદ્ધાંતો ખરેખર બજારમાં કેવી રીતે કામ કરે છે. એટલે કે તેઓ થિયરીને પ્રેક્ટિસ સાથે જોડે છે.
અચ્છા, એટલે માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં પણ એકદમ અનુભવ આધારિત તારણો. અને ટિમોથી હબાર્ડ?
હબાર્ડ એ એપ્લાઇડ માઇક્રોઇકોનોમિક્સ અને બજારોની રચના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એમની પકડ સૈદ્ધાંતિક મોડેલો પર, શું કહેવાય, વધુ છે. એટલે કે હરાજીની ડિઝાઇન કેવી હોવી જોઈએ, કયા નિયમો શું પરિણામ લાવી શકે,
એની પાછળનું ગણિત અને તર્ક શું છે, એ બધું.
હા, બરાબર. પાર્શનો અનુભવ અને હબાર્ડનો સૈદ્ધાંતિક પાયો, આ બંનેનું મિશ્રણ આપણને હરાજીની એક સંપૂર્ણ અને સંતુલિત સમજ આપે છે. તેમનો મુખ્ય દૃષ્ટિકોણ એ છે કે હરાજી એ કોઈ આકસ્મિક પ્રક્રિયા નથી, પણ ચોક્કસ હેતુઓ સિદ્ધ કરવા માટે કાળજીપૂર્વક ડિઝાઇન કરાયેલી પદ્ધતિઓ છે.
તો આ નિષ્ણાતો હરાજી વિશે મૂળભૂત રીતે શું કહેવા માગે છે? એમનો મુખ્ય સંદેશ શું છે?
તેમનો કેન્દ્રીય વિચાર એ છે કે હરાજી એ માત્ર કિંમત બોલવાની રમત નથી, પણ એ તો માહિતી એકઠી કરવાની અને સંસાધનો ફાળવવાની અત્યંત શક્તિશાળી આર્થિક વ્યવસ્થા છે. તે ગેમ થિયરી એટલે કે વ્યૂહાત્મક નિર્ણયોનું શાસ્ત્ર,
હા,
અને ઇન્ફોર્મેશન ઇકોનોમિક્સ એટલે કે માહિતીના અર્થશાસ્ત્ર પર આધારિત છે. તેમનો મુખ્ય ધ્યેય એ ભ્રમ દૂર કરવાનો છે કે હરાજી માત્ર અમીરો માટે કે ખાસ વસ્તુઓ માટે જ હોય છે.
એટલે કે આ માત્ર પેલી સોથે બીજની હરાજી કે ક્રિકેટરોની આઈપીએલ હરાજી પૂરતું સીમિત નથી?
જરાય નહીં. પાર્શ અને હબાર્ડ સમજાવે છે કે કેવી રીતે સરકારી બોન્ડથી માંડીને મોબાઈલ સ્પેક્ટ્રમ, વીજળી અને ઓનલાઈન જાહેરાત બજારો પણ હરાજી દ્વારા ચાલે છે. આ બધા પાછળનો મૂળભૂત રોલ છે જે વસ્તુનું મૂલ્ય નિશ્ચિત નથી તેનું બજાર આધારિત મૂલ્ય શોધવું અને તે વસ્તુ કે સેવા તેને મળે જે તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકે અથવા તેને સૌથી વધુ મૂલ્ય આપે. તેમનું સંશોધન આ પ્રશ્નોનો જવાબ આપે છે કે અલગ અલગ પ્રકારની હરાજી કેમ હોય છે અને તેના નિયમો બદલાવાથી બોલી લગાવનારનું વર્તન અને અંતિમ પરિણામ કેમ બદલાય છે. આ નિયમો જ હરાજીના ગોલ નક્કી કરે છે, પછી તે મહત્તમ આવક હોય, કાર્યક્ષમ ફાળવણી હોય કે પછી ઝડપી વેચાણ હોય.
આ તો ખરેખર વિચારવા જેવું જ છે. તો આપણે ક્યાંથી શરૂઆત કરીશું, કઈ રીતે આગળ વધીશું?
આપણે પહેલાં સમજીશું કે હરાજી શું છે અને તેના મુખ્ય ચાર પ્રકાર કયા છે, એકદમ બેઝિકથી. પછી તેની પાછળના સિદ્ધાંતો, જેમ કે ખાનગી મૂલ્ય વિરુદ્ધ સામાન્ય મૂલ્ય શું છે અને તેની વ્યૂહરચના પર શું અસર પડે છે.
ઓકે,
આપણે વિનર્સ કર્સ એટલે કે વિજેતાનો શાપ જેવી રસપ્રદ ઘટના,
હા, એના વિશે સાંભળ્યું છે,
અને રેવન્યુ ઇક્વિવેલન્સ થિયરમ જેવા આશ્ચર્યજનક પરિણામોની ચર્ચા કરીશું, અને અંતે વાસ્તવિક દુનિયામાં હરાજીની ડિઝાઇન કેમ મહત્વની છે અને તેના પ્રખ્યાત ઉદાહરણો જોઈશું, અને એમાં દરેક ડિઝાઇન પાછળ એક ચોક્કસ ગોલ કેવી રીતે હોય છે એ પણ સમજીશું.
સરસ, તો ચાલો મૂળભૂત વાતથી શરૂ કરીએ. હરાજી એટલે શું અને તેનો મુખ્ય હેતુ, એનો રોલ શું છે?
સાદી ભાષામાં કહીએ તો હરાજી એટલે મર્યાદિત વસ્તુઓ કે સેવાઓ કોને અને કઈ કિંમતે મળશે તે નક્કી કરવાની એક સ્પર્ધાત્મક પ્રક્રિયા. તેનો મુખ્ય રોલ બેવડો છે. એક તો ફાળવણી, એલોકેશન, એટલે કે વસ્તુ કોને આપવી,
બરાબર.
અને બીજું ભાવ નિર્ધારણ, પ્રાઇસ ડિસ્કવરી, એટલે કે તેની કિંમત શું રાખવી. ઇતિહાસ જુઓ તો આ કંઈ નવી વાત નથી. પ્રાચીન સંસ્કૃતિઓથી લઈને આજ સુધી હરાજી વપરાતી આવી છે. મુખ્યત્વે તેમાં એક વેચનાર હોય, એકથી વધુ ખરીદનાર એટલે કે બોલી લગાવનાર હોય, અને સ્પષ્ટ નિયમો હોય. જ્યારે વેચનારને ખબર ન હોય કે વસ્તુની સાચી બજાર કિંમત શું છે, ત્યારે ખરીદદારો વચ્ચે સ્પર્ધા કરાવીને એ કિંમત જાણવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે. આ જ તેનો પ્રાથમિક ગોલ છે, અજ્ઞાત મૂલ્યને ઉજાગર કરવું.
અને તમે કહ્યું તેમ તેના ઘણા પ્રકારો છે, મુખ્ય કયા છે અને દરેકનો હેતુ અલગ હશે ખરું ને?
હા, બિલકુલ. મુખ્યત્વે ચાર મૂળભૂત પ્રકારો છે અને દરેકની ડિઝાઇન એમ કહી શકાય કે અલગ હેતુ સિદ્ધ કરવા માટે હોય છે.
પહેલો, જે આપણે કદાચ ફિલ્મોમાં કે કલા પ્રદર્શનોમાં જોઈએ છે, ઇંગ્લિશ ઓક્શન, ચડતી બોલીવાળો.
બરાબર. આમાં કિંમત નીચેથી શરૂ થાય છે અને બોલી લગાવનારા તેને ઊંચે લઈ જાય છે, જ્યાં સુધી છેલ્લે એક જ બોલી લગાવનાર બાકી રહે. અહીં સમજદારી એ છે કે જ્યાં સુધી કિંમત તમારા પોતાના અંદાજ કરતાં ઓછી હોય ત્યાં સુધી બોલી લગાવતા રહેવું. આનો મુખ્ય ગોલ શું? પારદર્શિતા અને ભાવશોધ, પ્રાઇસ ડિસ્કવરી. બધા જોઈ શકે છે કે કોણ કેટલી બોલી લગાવી રહ્યો છે.
સમજાયું. અને ડચ ઓક્શન એટલે કે ઉતરતી બોલી, આ એનાથી ઉલટું લાગે છે?
હા, બરાબર ઉલટું. અહીં વેચનાર ખૂબ ઊંચી કિંમતથી શરૂ કરે છે અને ધીમે ધીમે નીચે ઉતરે છે. જે પહેલો વ્યક્તિ હા પાડે એ કિંમતે વસ્તુ લઈ જાય.
ઓ,
આ ફોર્મેટ ઝડપી વેચાણ માટે ઉપયોગી છે, જેમ કે ફૂલોના બજારમાં ને એમાં. અહીં વ્યૂહરચના એ છે કે યોગ્ય સમયે બોલી લગાવી. બહુ રાહ જુઓ તો વસ્તુ જતી રહે, ઉતાવળ કરો તો કદાચ વધુ કિંમત ચૂકવવી પડે.
પછી આવે છે સીલબંધ બોલીવાળી હરાજી, જ્યાં બોલી ગુપ્ત રાખવામાં આવે છે. પહેલી છે ફર્સ્ટ પ્રાઇઝ શીલ્ડ બિડ, પ્રથમ કિંમત ગુપ્ત બોલી.
હા, આમાં બધા પોતાની બોલી લખીને, મતલબ બંધ કવરમાં જમા કરાવે છે. પછી બધી બોલીઓ ખોલાય છે અને જેની બોલી સૌથી વધુ હોય તે જીતે છે, અને તેણે જે રકમ લખી હોય ને તે જ ચૂકવે છે.
અચ્છા, જે લખ્યું એ જ.
હા. અહીં મુખ્ય પડકાર બિડ શેડિંગ છે, એટલે કે તમારે તમારા સાચા મૂલ્યાંકન કરતાં ઓછી બોલી લગાવવી પડે છે, કારણ કે જો જીત્યા તો એ જ રકમ ચૂકવવાની છે. આ ફોર્મેટનો ગોલ ઘણીવાર વેચનાર માટે મહત્તમ આવક મેળવવાનો હોય છે, પણ તેમાં પારદર્શિતા ઓછી હોય છે. સરકારી કોન્ટ્રાક્ટમાં આ વપરાય છે.
અને ચોથી, સેકન્ડ પ્રાઇસ સીલ્ડ, દ્વિતીય કિંમત ગુપ્ત બોલી, જેને વિક્રી ઓક્શન પણ કહે છે, બરાબર? આ કેમ અલગ છે?
હા, એનું નામ નોબેલ વિજેતા વિલિયમ વિક્રી પરથી પડ્યું છે. આમાં પણ બોલી ગુપ્ત રીતે જ જમા થાય છે. સૌથી વધુ બોલી લગાવનાર જીતે છે, પણ કિંમત ચૂકવે છે બીજા ક્રમની સૌથી વધુ બોલી જેટલી.
ઓ, એટલે પોતાની બોલી નહીં પણ બીજાની.
હા, જે સેકન્ડ હાઈએસ્ટ હોય એ. આની ખાસ વાત એ છે કે તે લોકોને તેમનું સાચું મૂલ્યાંકન, એમની ટ્રુ વેલ્યુ, જે બોલી તરીકે લગાવવા પ્રોત્સાહિત કરે છે. કારણ કે તમારે તમારી બોલી કરતાં ઓછી રકમ ચૂકવવાની છે, એટલે વધુ કે ઓછી બોલી લગાવવાનો કોઈ ફાયદો નથી.
બરાબર.
આ સત્યકથન, ટ્રુથ ટેલિંગ ગુણધર્મને કારણે તેનો મુખ્ય ગોલ કાર્યક્ષમ ફાળવણી છે, એફિશિયન્ટ એલોકેશન, એટલે કે વસ્તુ તેને મળે જે ખરેખર તેને સૌથી વધુ મૂલ્ય આપે છે.
આ ચાર મુખ્ય પ્રકારો સમજાયા, પણ આ બધું કામ કેવી રીતે કરે છે? સિદ્ધાંત શું છે? હરાજી કયો આર્થિક રોલ ભજવે છે એમ કહી શકાય?
અહીં જ પેલી ગેમ થિયરી અને માહિતીનું અર્થશાસ્ત્ર કામે લાગે છે. હરાજીનો મૂળભૂત રોલ ભાવશોધ, પ્રાઇસ ડિસ્કવરી, અને માહિતી એકત્રીકરણ, ઇન્ફોર્મેશન એગ્રીગેશન છે. ખાસ કરીને જ્યારે વસ્તુનું સાચું મૂલ્ય અસ્પષ્ટ હોય ત્યારે તે બજારમાં છુપાયેલી માહિતીને બહાર લાવે છે. આ સમજવા માટે બે મુખ્ય મોડેલ છે. પહેલું, ખાનગી મૂલ્ય, ઇન્ડિપેન્ડન્ટ પ્રાઇવેટ વેલ્યુઝ, IPV. આ મોડેલ કહે છે કે દરેક બોલી લગાવનાર માટે વસ્તુનું મૂલ્ય અલગ અને અંગત હોય છે, અને તે બીજા શું વિચારે છે તેના પર આધારિત નથી.
જેમ કે કોઈ ખાસ પેઇન્ટિંગ શોખની વસ્તુ.
બરાબર. અહીં એક રસપ્રદ પરિણામ આવે છે, રેવન્યુ ઇક્વિવેલન્સ થિયરમ.
એટલે કે આવક સમાનતા પ્રમેય. એ શું કહે છે? શું એનો અર્થ એ કે કયો પ્રકાર વાપરવો તેનાથી મતલબ ફરક નથી પડતો?
અમુક ચોક્કસ શરતો હેઠળ જેમ કે બધા બોલી લગાવનારા જોખમ પ્રત્યે તટસ્થ હોય અને મૂલ્ય ખાનગી હોય, તો આ પ્રમેય કહે છે કે ચારેય મૂળભૂત હરાજીના પ્રકારો વેચનાર માટે સરેરાશ સમાન આવક પેદા કરે છે.
શું વાત છે! ચાર અલગ અલગ રીતો અને પરિણામ સરેરાશ સરખો? આ તો નવાઈ કહેવાય.
હા, સાંભળીને નવાઈ લાગે, કારણ કે દરેક ફોર્મેટમાં બોલી લગાવનારની વ્યૂહરચના અલગ હોય છે. કોઈમાં વધુ બોલી લગાવે, કોઈમાં ઓછી, પણ સરેરાશ પરિણામ સરખું આવે છે. જો કે વાસ્તવિક દુનિયામાં આ શરતો હંમેશા પૂરી નથી થતી, એટલે ફોર્મેટની પસંદગી મહત્વની બની શકે છે. ખાસ કરીને જો આવક સિવાયના બીજા ગોલ હોય, જેમ કે કાર્યક્ષમતા કે પેલી મળીભગત રોકવી. બીજું મોડલ છે સામાન્ય મૂલ્ય, કોમન વેલ્યુ. અહીં વસ્તુનું એક ઉદ્દેશ્ય, વાસ્તવિક મૂલ્ય હોય છે, જે બધા માટે સરખું હોય છે, પણ કોઈને તેની ચોક્કસ ખબર નથી હોતી.
અચ્છા.
દરેક પાસે માત્ર તેનો અંદાજ હોય છે, જેમ કે જમીન નીચે કેટલું તેલ છે તેનો અંદાજ. અહીં જ પેલો વિનર્સ કર્સનો ખ્યાલ આવે છે.
વિનર્સ કર્સ, વિજેતાનો શાપ, આ તો કંઈક નાટકીય લાગે છે. એ શું છે બરાબર?
સામાન્ય મૂલ્યની હરાજીમાં જે જીતે છે તે સામાન્ય રીતે એ વ્યક્તિ હોય છે જેણે સૌથી વધુ આશાવાદી, એટલે કે સૌથી ઊંચો અંદાજ લગાવ્યો હોય. હવે વિચારો, જો બધાના અંદાજ સાચા મૂલ્યની આસપાસ હોય, તો સૌથી ઊંચો અંદાજ લગાવનાર વ્યક્તિ કદાચ એ છે જેણે સૌથી વધુ ભૂલ કરી છે, મતલબ કે ઓવર એસ્ટિમેટ કર્યું છે.
ઓ, એટલે જીતવું એ જ ખરાબ સમાચાર જેવું થયું.
હા, એટલે કે હરાજી જીતવી એ પોતે જ એક સંકેત છે કે તમે કદાચ વધુ પડતી કિંમત ચૂકવી રહ્યા છો. આ છે વિજેતાનો શાપ. સમજદાર બોલી લગાવનારા આ જોખમને સમજીને પોતાના અંદાજ કરતાં ઓછી બોલી લગાવે છે. જો આ શાપનો ડર બહુ વધી જાય, તો તે હરાજીના કાર્યક્ષમ ફાળવણીના ગોલને નુકસાન પહોંચાડી શકે છે, કારણ કે લોકો જરૂર કરતાં ઓછી બોલી લગાવશે.
એટલે જીત્યા પછી પણ પસ્તાવો થઈ શકે. આ તો ખરેખર ધ્યાન રાખવા જેવું છે. હવે જ્યારે વાસ્તવિક દુનિયામાં હરાજી ડિઝાઇન કરવામાં આવે, ત્યારે કઈ બાબતો ધ્યાનમાં રખાય છે? શું ડિઝાઇનનો પણ કોઈ ચોક્કસ ગોલ હોય છે?
ચોક્કસપણે. સિદ્ધાંતો પાયો છે, પણ વ્યવહારમાં ડિઝાઇન સર્વસ્વ છે. અને હા, દરેક ડિઝાઇન પાછળ એક ચોક્કસ ગોલ હોય જ છે. જેમ કે રિઝર્વ પ્રાઇઝ નક્કી કરવી, એટલે કે ન્યૂનતમ કિંમત.
હા,
એનો ગોલ શું? વેચનારને બહુ ઓછી કિંમતે વસ્તુ વેચાઈ જવાથી બચાવવાનો. પણ જો બહુ ઊંચી રાખો તો વસ્તુ વેચાય જ નહીં. બીજો મોટો પડકાર છે મળીભગત, કલ્યુઝન.
ઓ હા, એ તો મોટો પ્રશ્ન.
હરાજીની ડિઝાઇનનો એક ગોલ મળીભગતને મુશ્કેલ બનાવવાનો પણ હોય છે. જેમ કે ઇંગ્લિશ ઓક્શનમાં બધા સામે બોલી લગાવે, એટલે મળીભગત પકડવી સહેલી, પણ સીલ્ડ બીડમાં અઘરી. આ ઉપરાંત કોણ બોલી લગાવી શકે યોગ્યતા? એક સાથે બહુવિધ વસ્તુઓ કેવી રીતે વેચવી? જેમ કે સ્પેક્ટ્રમ માટે પેલી સાયમલ્ટેનિયસ એસેન્ડિંગ ઓક્શન વપરાય છે. આવા ઘણા ડિઝાઇન વિકલ્પો છે. દરેક પસંદગી પાછળ એક હેતુ હોય છે. આવક વધારવી, કાર્યક્ષમતા સુધારવી, ઝડપ વધારવી, કે પછી કોઈ ખાસ પરિણામ મેળવવું.
આ ડિઝાઇનના મહત્વનું કોઈ મોટું જાણીતું ઉદાહરણ છે? તમે સ્પેક્ટ્રમનો ઉલ્લેખ કર્યો હતો.
હા, બિલકુલ. FCC સ્પેક્ટ્રમ હરાજી એ આધુનિક હરાજી ડિઝાઇનનું ક્લાસિક ઉદાહરણ ગણાય. 1990ના દાયકામાં અમેરિકામાં મોબાઈલ ફોન લાયસન્સ વેચવા માટે સરકારે અર્થશાસ્ત્રીઓની મદદ લીધી. એમણે સાયમલ્ટેનિયસ એસેન્ડિંગ ઓક્શન નામની જટિલ પણ બહુ અસરકારક પદ્ધતિ બનાવી. આ ડિઝાઇનનો ગોલ માત્ર સરકારી તિજોરી ભરવાનો નહોતો, એ પણ હતો કે લાયસન્સ એવી કંપનીઓને મળે જે ભેગા મળીને શ્રેષ્ઠ રાષ્ટ્રીય નેટવર્ક બનાવી શકે.
અચ્છા, એટલે કાર્યક્ષમતા પણ ધ્યાનમાં રાખી હતી.
હા, આનાથી કંપનીઓ જુદા જુદા વિસ્તારો માટે એક સાથે બોલી લગાવી શકી, વિનર્સ કર્સનું જોખમ ઘટ્યું અને કાર્યક્ષમ ફાળવણી થઈ, અને હા, સાથે અબજો ડોલરની આવક પણ થઈ. આ ડિઝાઇનના ગોલની સફળતા હતી.
ખરેખર પ્રભાવશાળી. ડિઝાઇન દ્વારા કાર્યક્ષમતા અને આવક બંને હાંસલ થયા. બીજા કયા ક્ષેત્રોમાં હરાજીનો આવો રૂલ છે?
લાકડાની હરાજી, ટિમ્બર ઓક્શન્સ, નો ઉપયોગ વિનર્સ કર્સના અભ્યાસ માટે ઘણો થયો છે. સરકારી ખરીદીમાં ઘણીવાર રિવર્સ ઓક્શન વપરાય છે. અહીં વેચાણકર્તાઓ કિંમત ઘટાડવાની સ્પર્ધા કરે છે,
એટલે ખરીદનારને ફાયદો થાય.
હા, અહીં ગોલ કરદાતાના પૈસા બચાવવાનો છે. ટ્રેઝરી બિલની હરાજી સરકારને ઓછા વ્યાજે ભંડોળ મેળવવામાં મદદ કરે છે. કલા અને સંગ્રહણીય વસ્તુઓની હરાજીનો હેતુ ભાવશોધ અને મહત્તમ મૂલ્ય મેળવવાનો હોય છે.
અને આજકાલ સૌથી વધુ પ્રચલિત ઓનલાઈન હરાજી, જેમ કે ઈબે અને પેલી જાહેરાતો, એનું શું?
બિલકુલ. ઈબે મોટેભાગે સેકન્ડ પ્રાઇસ ઓક્શનના સિદ્ધાંતો પર આધારિત છે. જેનો ગોલ કાર્યક્ષમતા છે. ત્યાં પેલું બિડ સ્નાઇપિંગ એટલે છેલ્લી ઘડીએ બોલી લગાવવી જેવી નવી વ્યૂહરચનાઓ જોવા મળે છે.
હા, એ તો બહુ થાય છે.
અને ઇન્ટરનેટ જાહેરાત જેમ કે ગૂગલ એડવર્ડ્સ, એ તો અબજો માઇક્રો હરાજીનું ઉદાહરણ છે જે દર સેકન્ડે થાય છે. એનો ગોલ શું? જાહેરાતકર્તાને તેની જાહેરાત યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિને યોગ્ય કિંમતે બતાવવાનો. વીજળી બજારોમાં પણ માંગ અને પુરવઠાને સંતુલિત કરવા રિયલ ટાઈમ હરાજી થાય છે. એનો ગોલ સતત વીજ પુરવઠો જાળવવાનો છે. પર્યાવરણીય બજારોમાં પ્રદૂષણ પરમિટની હરાજીનો ગોલ પર્યાવરણીય લક્ષ્યોને ઓછા ખર્ચે હાંસલ કરવાનો છે.
વાહ, આખી ચર્ચા પરથી મુખ્ય સંદેશ શું તારવી શકાય? પહેલો મુદ્દો તો મારા મતે એ જ કે હરાજી આપણી કલ્પના કરતાં ઘણી વધુ વ્યાપક છે અને અર્થતંત્રમાં તેનો રોલ ઘણો મોટો છે.
સાચી વાત. બીજો મુખ્ય સંદેશ તેની કાર્યક્ષમતા છે. જ્યારે મૂલ્ય અનિશ્ચિત હોય ત્યારે હરાજી બજારમાંથી માહિતી એકઠી કરીને સાચો ભાવ શોધવામાં મદદ કરે છે. આ તેનું મુખ્ય આર્થિક ગોલ છે.
ત્રીજું, આ બધું વ્યૂહાત્મક વિચારસરણી વિશે છે. તે માત્ર તમે શું વિચારો છો તે નહીં, પણ બીજા શું વિચારશે અને શું કરશે તેના અનુમાન પર આધારિત છે, જાણે કોઈ રમત રમાઈ રહી હોય.
ચોક્કસ. અને ચોથો મુદ્દો, જે કદાચ સૌથી મહત્વનો છે, ડિઝાઇન સર્વોપરી છે. નિયમો બદલો તો પરિણામ બદલાઈ જાય. હરાજીનો પ્રકાર, રિઝર્વ પ્રાઇસ, માહિતીની ઉપલબ્ધતા, આ બધું પરિણામને અસર કરે છે. યોગ્ય ડિઝાઇન દ્વારા જ હરાજીના ઇચ્છિત ગોલ સિદ્ધ કરી શકાય છે.
પાંચમું, ટેકનોલોજીએ હરાજીને નવી ઊંચાઈ આપી છે. ઇન્ટરનેટે તેને વધુ સુલભ અને શક્તિશાળી બનાવી દીધી છે.
અને છેલ્લું, વિનસ કર્સની ચેતવણી. સામાન્ય મૂલ્યની સ્થિતિમાં જીતવું જોખમી હોઈ શકે છે. કોઈપણ સ્પર્ધાત્મક પરિસ્થિતિમાં જ્યાં માહિતી અધૂરી હોય ત્યાં વધુ પડતા આશાવાદથી બચવું જરૂરી છે, નહીંતર પેલો કાર્યક્ષમતાનો ગોલ જોખમાય છે.
આ ચર્ચામાંથી કેટલીક યાદગાર પંક્તિઓ કે વિચારો કયા છે જે હરાજીના રોલ અને ગોલને બરાબર ઉજાગર કરે.
પહેલો વિચાર, હરાજી માત્ર વેચાણની પદ્ધતિ નથી, તે બજાર મૂલ્ય શોધવા અને માહિતી એકઠી કરવા માટેની અત્યાધુનિક પ્રણાલીઓ છે, એટલે કે તેનો રોલ જાણકારી મેળવવાનો પણ છે.
બીજો,
સારી રીતે ડિઝાઇન કરેલી હરાજી વ્યક્તિગત સ્વાર્થને સમાજના હિત સાથે જોડી શકે છે.
હા, એટલે કે સારા નિયમો એવો માહોલ રચી શકે જ્યાં લોકો પોતાના ફાયદા માટે જે કરે તેનાથી સમાજને પણ લાભ થાય, જેમ કે કાર્યક્ષમ ફાળવણી. આ ડિઝાઇનનો આદર્શ ગોલ છે.
બરાબર.
ત્રીજો, પેલો વિનર્સ કર્સનો સાર.
સામાન્ય મૂલ્યની હરાજીમાં સૌથી વધુ બોલી લગાવવી એ સંકેત હોઈ શકે છે કે તમે સૌથી વધુ ભૂલ કરી રહ્યા છો. આ માહિતીની અપૂર્ણતાના જોખમ તરફ ઇશારો કરે છે.
ચોથો,
હરાજીની સફળ ડિઝાઇન માત્ર ગણિત પર નહીં પણ માનવ વર્તણૂક અને મનોવિજ્ઞાનની સમજ પર પણ આધાર રાખે છે.
એટલે કે નિયમો બનાવતી વખતે લોકો કેવી પ્રતિક્રિયા આપશે તે વિચારવું જરૂરી છે.
અને પાંચમો, રેવન્યુ ઇક્વિવેલન્સ થિયરમનો અર્થ. આદર્શ પરિસ્થિતિમાં ભલે રસ્તા અલગ હોય પણ આવકની સરેરાશ મંજિલ એક જ હોઈ શકે છે. આ દર્શાવે છે કે જો ગોલ માત્ર આવક હોય તો ફોર્મેટ પસંદ કરવાના કારણો બીજે શોધવા પડે, જેમ કે સરળતા કે ઝડપ.
તો આ બધું જ્ઞાન સામાન્ય જીવનમાં ક્યાં ઉપયોગી થઈ શકે? કોઈ વ્યક્તિને કઈ રીતે કામ લાગે?
વ્યક્તિગત સ્તરે જો કોઈ ઓનલાઈન હરાજીમાં ભાગ લેતું હોય, જેમ કે ઈબે પર, તો ક્યારે પેલું બિડ સ્નાઇપિંગ કરવું કે વિક્રી ઓક્શનમાં શા માટે સાચી કિંમત બોલવી ફાયદાકારક છે તે સમજી શકાય. રિયલ એસ્ટેટ ખરીદતી વખતે હરાજીની પ્રક્રિયા સમજવી મદદરૂપ થાય.
અને ધંધાકીય નિર્ણયોમાં બિઝનેસ માટે કઈ રીતે ઉપયોગી?
કંપનીઓ ખરીદી માટે રિવર્સ ઓક્શન ગોઠવી શકે છે, જેનો ગોલ ખર્ચ ઘટાડવાનો હોય. વેચાણ માટે યોગ્ય ફોર્મેટ પસંદ કરીને આવક વધારી શકે છે. મર્જર અને એક્વિઝિશન વખતે વિનર્સ કર્સથી બચીને ખોટા સોદા ટાળી શકે છે. આ બધી જગ્યાએ હરાજીના સિદ્ધાંતો લાગુ પડે છે.
અને એક નાગરિક તરીકે આ સમજ કેવી રીતે ઉપયોગી છે?
જ્યારે સરકાર સ્પેક્ટ્રમ કે કુદરતી સંસાધનોની હરાજી કરે ત્યારે આપણે સમજી શકીએ કે તેના નિયમો કેવા છે, તેનો ગોલ શું છે, શું તે માત્ર આવક જ છે કે કાર્યક્ષમ ફાળવણી પણ છે, અને શું તે ડિઝાઇન યોગ્ય છે.
હા, આ સમજવું જરૂરી છે.
આપણા મોબાઈલ બિલ પાછળની આખી પ્રક્રિયા વિશે આપણે વધુ માહિતગાર બની શકીએ. આ સિદ્ધાંતો આપણને અન્ય સ્પર્ધાત્મક પરિસ્થિતિઓમાં પણ મતલબ વ્યૂહાત્મક રીતે વિચારવામાં મદદ કરે છે.
આજના આ મંથનમાંથી મારા માટે સૌથી મોટો ટેકઅવે એ છે કે હરાજી કેટલી બધી જગ્યાએ છે અને તેની ડિઝાઇન કેટલી મહત્વની છે. તે માત્ર ભાવ બોલવાની વાત નથી, પણ એક આખી વ્યૂહાત્મક રમત છે જેના ચોક્કસ નિયમો અને હેતુઓ એટલે કે ગોલ છે. વિનર્સ કર્સનો ખ્યાલ પણ આંખ ખોલી નાખે તેવો છે.
મારા માટે પેલું FCC સ્પેક્ટ્રમ હરાજીનું ઉદાહરણ બતાવે છે કે અર્થશાસ્ત્રના સિદ્ધાંતો વાસ્તવિક દુનિયાની મોટી સમસ્યા ઉકેલવામાં કેવી રીતે મદદ કરી શકે છે. હરાજની ડિઝાઇન દ્વારા ચોક્કસ ગોલ સિદ્ધ કરી શકાય છે, પછી તે કાર્યક્ષમતા હોય કે આવક, અને એ પણ કે બજારો આપોઆપ નથી ચાલતા, તેને કાળજીપૂર્વક બનાવવા પડે છે અને તેના પરિણામોનું મૂલ્યાંકન કરવું પડે છે.
અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર, કંઈક વિચારવા જેવું.
ચોક્કસ. આગલી વખત જ્યારે તમે કોઈ હરાજી વિશે સાંભળો કે તેમાં ભાગ લો, પછી તે ઓનલાઈન હોય, રિયલ એસ્ટેટ હોય કે સરકારી કોન્ટ્રાક્ટ હોય, ત્યારે માત્ર કિંમત પર ધ્યાન ના આપતા જરા થોભીને વિચારજો. આ હરાજીનો અસલી ગોલ શું લાગે છે? તેના નિયમો કોણે અને શા માટે બનાવ્યા છે? શું આ નિયમો ખરેખર એ ગોલ તરફ દોરી જાય છે? આ પડદા પાછળની રમતને સમજવાનો પ્રયાસ કરજો.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.